ચંદ્રપ્રભ તીર્થંકરનો પૂર્વભવ બીજો પદ્મનાભ રાજા. શ્રીધર મુનિરાજ પદ્મનાભ રાજાને તેમના પૂર્વભવોની આ કથા સંભળાવતા કહે છે કે હે ભવ્ય, તે અચ્યુત સ્વર્ગમાંથી ચ્યુત થઈને પછી તમે અહીં રત્ન સંચયપુરમાં આ પદ્મનાભ તરીકે ઉપજ્યા છો. હવે આ ભવમાં તીર્થંકર પ્રકૃતિ બાંધીને એક ભવ પછી તમે ભરત ક્ષેત્રમાં ચંદ્રપ્રભુ તીર્થંકર થશો. વિશેષમાં મુનિરાજે કહ્યું કે હે રાજન, આજથી 10મા દિવસે તમારી નગરીમાં એક મોટો ઉન્મત્ત હાથી આવીને ઉપદ્રવ કરશે. તે ઉપદ્રવ તમારા નિમિત્તે શાંત થશે ને તે પ્રસંગ ઉપરથી તમને આ બધી વાતોનો વિશ્વાસ દ્રઢ થશે. આહા, મુનિરાજના શ્રીમુખથી પોતાના પૂર્વભવોની આત્મસાધનાની આવી સરસ વાત સાંભળીને તથા હવે એક જ ભવ પછી તીર્થંકર થઈને મોક્ષ જવાની મધુરી વાત સાંભળીને તે પદ્મનાભ રાજાનું ચિત્ત હર્ષથી રોમાંચિત થઈ ગયું. હજારો શ્રોતાજનોમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું ને સર્વત્ર હર્ષમય ઉત્સવ થવા લાગ્યો. પદ્મનાભ રાજાએ મુનિરાજ સમીપે શ્રાવકના વ્રતો અંગીકાર કર્યા ને ભક્તિપૂર્વક પુનઃ પુનઃ પ્રણામ કરીને તે પોતાની રાજધાનીમાં આવ્યો. પોતાની આત્મસાધનામાં કઈ રીતે આગળ વધે છે તે આપણે હવે જોઈશું. તે ધર્માત્મા અને પુણ્યવંત રાજા પદ્મનાભ કોઈના શીખવ્યા વગર જ પંચ પરમેષ્ઠી પ્રત્યે સ્વાભાવિક વિનયવાન હતા. તેનું જ્ઞાન ઇન્દ્રિયોને જીતીને માત્ર અતિન્દ્રિય આત્મા સાથે જ પ્રેમ કરતું હતું. આત્મા કરતા બીજા કોઈ વિષયો તેને વહાલા નહોતા. વ્રતપૂર્વક તે વિદ્યાભ્યાસ કરતા હતા ને અધ્યાત્મ વિદ્યા સહિત સર્વ વિદ્યામાં તે અત્યંત કુશળ હતા. જિનેન્દ્ર ઉપાસનાની સાથે જ તે એકાંતરૂપ જિન વિદ્યાને પણ સમ્યકપણે ઉપાસતા હતા. મુનિજનોને ભક્તિપૂર્વક આહારદાન દેતા હતા ને તેમનો સત્સંગ કરતા હતા. વિદ્વાનોનું સન્માન કરતા હતા. અવારનવાર તેઓ આત્મધ્યાન કરતા હતા ને નિરંતર પરમાત્મત્વની ભાવના રહેતા હતા. હમણાં શ્રીધર મુનિરાજના શ્રીમુખથી પોતાના સાત ભવોની ઉત્તમ કથા સાંભળીને રાજા પદ્મનાભને ઘણી જ પ્રસન્નતા હતી. આહા, પોતાના મોક્ષની વાત સાંભળીને તો કોને ખુશી ન થાય. રાજા પદ્મનાભ આનંદપૂર્વક ધર્મ સાધનામય જીવન વિતાવે છે. મુનિરાજે કહેલી વાતો ફરી ફરીને યાદ કરે છે. ચક્રવર્તી પદ કે ઇન્દ્રપદની વિભૂતિ પણ આ જીવ પૂર્વભવમાં પામી ચૂક્યો છે ત્યાં આ રાજ્યભોગોની તો શી વાત, એમ વૈરાગ્ય પરિણામ કરે છે. એ વાતને 9 દિવસ વીત્યા. 10મા દિવસે નગરીમાં એકાએક ભયંકર કોલાહલ થવા લાગ્યો. નગરજનો ભયથી આમ તેમ દોડાદોડી કરવા લાગ્યા ને બચાવ બચાવ એમ બૂમ પાડવા લાગ્યા. હાથી ને ઘોડા પણ ભયથી ચીસો પાડતા ભાગવા લાગ્યા. શું થયું એમ ચારે કોર પોકાર થવા લાગ્યો. ત્યાં તો રાજાએ જોયું કે એક ઘણો મોટો ને અતિ સુંદર હાથી નગર તરફ આવી રહ્યો છે. તે ગાંડો થઈને જે હડફેટમાં આવે તેને સુંઢમાં પકડીને ઊંચે ફેંકે છે ને પગ નીચે કચરી નાખે છે. લોકો તેનાથી ભયભીત થઈને આ કોલાહલ કરી રહ્યા છે. તે હાથીને દેખીને રાજાને મુનિરાજની વાત યાદ આવી. તેમના કહેવા પ્રમાણે જ બન્યું. મનમાં મુનિરાજને વંદન કર્યા ને ક્ષણ ભરમાં હાથીને તાબે કરવા તે કટિબદ્ધ થયા. તેણે યુક્તિપૂર્વક હાથીને વશ કર્યો. હાથી પણ જાણે પુણ્યવંત રાજાને પારખી ગયો હોય તેમ શાંત થઈને તેની આજ્ઞામાં રહ્યો. તેના ઉપર બેસીને રાજા પદ્મનાભ નગરીમાં આવ્યા ત્યારે નગરજનોએ તો વિજયનો ઉત્સવ કરીને તેનું ભવ્ય સ્વાગત કર્યું. હાથી પણ જાણે નગરજનોની ક્ષમા માગતો હોય તેમ સુંઢ ઊંચી કરીને સૌને વંદન કરતો હતો. તે હાથીનું નામ વનકેલી હતું. રાજાને પુણ્ય યોગે આવા ભવ્ય હાથીની પ્રાપ્તિ થઈ અને હવે તે હાથી જ તેને મહા વૈરાગ્યનું નિમિત્ત થશે. મહારાજા પદ્મનાભ એક વાર રાજસભામાં બેઠા હતા. એવામાં પૃથ્વીપાલ રાજા તરફથી એક રાજદૂત આવ્યો ને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે મહારાજ, અમારો પ્રિય ગજરાજ વનકેલી હાથી તમારા રાજ્યની હદમાં આવ્યો, તેને તમે પકડી લીધો ને તમારી સવારી માટે રાખી લીધો. અમને એમ હતું કે અમારો તે હાથી માન સહિત તમે અમને પાછો આપશો, તેને બદલે તમે તે હાથીને પોતાનો જ સમજીને રાખી લીધો છે. આ કાર્ય વડે તમે અમારા રાજાનું અપમાન કર્યું છે, માટે તમે તે હાથી પાછો આપી જાઓ. આ પ્રમાણે ગર્ભિત ધમકી સહિત તે દૂતે કહ્યું ત્યારે રાજા પદ્મનાભ તે પૃથ્વીપાલ રાજાનો યુદ્ધ માટેનો લલકાર સમજી ગયા. પણ તે ધીર ગંભીર રાજાનું ચિત્ત જરા પણ વ્યાકુળ ના થયું. દૂતને જવાબ દેવા માટે તેણે યુવરાજ તરફ આંખથી ઇશારો કર્યો. કુશળ યુવરાજ સુવર્ણના પિતાના ભાવને સમજી ગયો. તેણે દૂતને સંબોધીને કહ્યું કે હે દૂત, આવા વચન તું જ કહી શકે કેમ કે તું દૂત છો. બીજાએ તારા મોઢામાં મૂકેલા શબ્દો જ તું બોલી શકે છે. સાંભળ, તારા રાજા ગમે તેવા શક્તિશાળી હોય પણ તેનું અભિમાન તેનો જ નાશ કરશે. શું તારા રાજા પાસે બીજા હાથી નથી કે આ હાથીની ભીખ માંગવા તને મોકલ્યો છે? જ્યારે આ હાથી ગાંડો થઈને અમારા પ્રજાજનોને કચ્છર ઘાણ કરી નાખતો હતો ત્યારે તારો રાજા ક્યાં ગયો હતો? એ વખતે અમારા મહારાજાએ મહાન પરાક્રમ વડે તેને જીતીને વશ કર્યો છે. અમારા પુણ્ય યોગે જ તે હાથી અમારી નગરીમાં આવી ચડ્યો છે. તો પુણ્ય યોગે અમને પ્રાપ્ત થયેલી ચીજ છીનવી લેવાનો તમને શું અધિકાર છે? આ પ્રમાણે ધમકાવીને દૂતને પાછો કાઢ્યો. આ રીતે હાથી પાછો ન આપ્યો તેથી બંને રાજાઓ વચ્ચે યુદ્ધની તૈયારી થઈ. યુદ્ધ માટે પ્રસ્થાન વખતે પણ ધર્માત્મા પદ્મનાભ પોતાની આત્મસાધનાને ભૂલ્યા ન હતા. રોજ સવારમાં રાગ દ્વેષ વગરના ચિદાનંદ તત્વને સંભાવથી અંતરમાં ધ્યાવતા હતા. પંચપરમેષ્ઠી ભગવંતોને પોતાના અંતરમાં બિરાજમાન કરીને તેમના વિતરાગી સ્વરૂપનું ચિંતનને બહુમાન કરતા હતા. રસ્તામાં વન પર્વતમાં કોઈ વાર મુનિરાજના દર્શન પ્રાપ્ત થતા ત્યારે તેમને પરમ હર્ષ થતો ને ભક્તિપૂર્વક આહાર દાન દેતા. કાંઈક માન કશાયને લીધે યુદ્ધ માટે જતા હતા, છતાં કશાય વગરની આત્મશાંતિ પણ ભેગી હતી જ. ખરેખર એ મહાત્માનું જીવન અટપટું હતું. રાત્રે સૈન્યના વીર પુરુષો સાથે માત્ર યુદ્ધની નહીં ધર્મની ચર્ચા પણ કરતા હતા. તેમની ચેષ્ટા સૈન્યને પણ મુગ્ધ કરતી. સંધ્યા સમયે જ્યારે સામાયિક યોગમાં બેઠા હોય ત્યારે આશ્ચર્ય થતું કે અરે, આ તે રાજવી છે કે યોગી? ક્યારેક સૈન્યના પડાવમાં આંટો મારીને અને લોકો સાથે હાડી મળીને તે રાજા સૈન્યને પણ ખુશ કરતો હતો. એટલું જ નહીં, તેને દેખીને સેનાના હાથી ઘોડા વગેરે પણ આનંદિત થઈને હર્ષનાટ કરતા હતા. એ રીતે વનની પ્રાકૃતિક શોભા જોતા જોતા સેનાનું ગમન થઈ રહ્યું હતું. એકવાર એક મનોહર પર્વત પાસે પડાવ નાખ્યો. એ સુંદર પર્વત પરથી અનેક મુનિવરો નિર્વાણ પામ્યા હતા. આવું શાંત નિર્વાણ ધામમાં દેખીને રાજાને પ્રસન્નતા થઈ અને થોડા દિવસ શાંતિપૂર્વક અહીં રહેવાનો વિચાર કર્યો. તે દરમિયાન પૃથ્વીપાલ રાજાના ગુપ્તચરોએ રાજાને બાતમી પહોંચાડી કે રાજા પદ્મનાભ યુદ્ધ માટે તૈયાર થઈને આવી રહ્યા છે, તેમની સાથે મોટી સેના છે. એ સાંભળતા જ રાજા પૃથ્વીપાલ ક્રોધિત થયો ને તરત સૈન્ય લઈને યુદ્ધ માટે પદ્મનાભની સામે આવ્યો. જેમ જિનેન્દ્ર પ્રભુની દિવ્ય ધ્વનિના નાદથી મુમુક્ષુની વીરતા જાગી ઉઠે, તેમ રણભેરીના નાદથી યોદ્ધાની વીરતા જાગી ઉઠી. ઘોડા હણહણવા લાગ્યા ને હાથીઓ પૃથ્વી પર સુંઢ પછાડીને ચીંઘાડવા લાગ્યા. આત્મસાધનાના અવસરે વીર મુમુક્ષુ હર્ષથી રોમાંચિત થાય તેમ યુદ્ધનો પ્રસંગ દેખીને વીર યોદ્ધાઓ શૌર્યથી રોમાંચિત થતા હતા. યુદ્ધ તો માત્ર એક હાથી માટે હતું, હાથી તો માત્ર નિમિત્ત હતો, ખરેખર તો બંને રાજાઓના માન કશાયનું યુદ્ધ હતું. એ જ વખતે રાજા પદ્મનાભની જ્ઞાન ચેતના તે કશાયથી અલિપ્ત રહેતી હતી ને મોક્ષને સાધી જ રહી હતી. એ જ ધર્માત્માની વિશેષતા છે, કોઈ પણ પ્રસંગમાં તેની જ્ઞાન ચેતના મોક્ષને સાધવાનું કામ છોડતી નથી ને સંસાર વધવા દેતી નથી. પાઠક, તમને યાદ હશે કે આ રાજા પદ્મનાભ તે જ આપણા ચંદ્રપ્રભ તીર્થંકરનો આત્મા છે. બંને રાજાઓની સેના યુદ્ધ માટે સામસામી આવી ગઈ. જેમ મુમુક્ષુ મોક્ષને માટે શરીરનો ને સંસારનો મોહ છોડી દે છે, તેમ યુદ્ધ તત્પર તે યોદ્ધાઓએ શરીરનો ને સ્ત્રીનો મોહ છોડી દીધો. કેટલાક યોદ્ધાઓએ બખ્તર કવચ પહેર્યા તો કેટલાક યોદ્ધાઓએ એમ સમજીને તે ન પહેર્યા કે પુણ્યરૂપી કવચ જ અમારી રક્ષા કરશે, પછી બીજા કવચની તો શી જરૂર. રાજા પદ્મનાભના સેવકોએ વનકેલીને રત્ન આભૂષણોથી ખૂબ જ શણગાર્યો હતો. સૌની નજર ત્યાં જ મંડાણી હતી કે જેના માટે આ યુદ્ધ થઈ રહ્યું હતું. ગજરાજ વનકેલી પણ જાણે પોતાના સન્માનથી પ્રસન્ન થઈ રહ્યો હતો, ને તેમાં વળી રાજા પદ્મનાભ એક ભાવિ તીર્થંકર તેના પર આરૂઢ થયા હતા, પછી તેની તો શોભાનું શું કહેવું. તે હાથી પહેલા તો રણ મેદાનમાં પોતાના પૂર્વ પરિચિત રાજા પૃથ્વીપાલને તેમજ બીજા હાથીઓને જોઈને અર્જુનની જેમ ચમક્યો, પણ રાજા પદ્મનાભે પ્રેમપૂર્વક તેનું મસ્તક થાબડીને તેને શાંત કર્યો, એટલે તે તેમની આજ્ઞામાં વર્તવા લાગ્યો. બંને સેનાનો ભેટો થયો, યુદ્ધનો પ્રારંભ થયો. પૃથ્વીપાલ રાજા જો કે શૂરવીર હતો, બુદ્ધિમાન હતો, પણ અત્યારે ક્રોધે તેની ચેતના પર કબજો કરી લીધો હતો. તેને યુદ્ધ સિવાય બીજું કંઈ સૂઝતું ન હતું. યુદ્ધમાં કોઈ મર્યા, કોઈ ઘાયલ થયા, ઘોર સંગ્રામ ચાલ્યો, પણ વિશેષતા તો એ હતી કે ઘાયલ થઈને પડેલા દુશ્મન યોદ્ધા પર કોઈ પુનઃ પ્રહાર કરતા ન હતા. એટલું જ નહીં, કોઈ વાર તો મૃત્યુશૈયા પર પડેલા યોદ્ધાને તેને મારનાર યોદ્ધો જ ધર્મ નમસ્કાર મંત્ર સંભળાવતો હતો કે પાણી પાતો હતો. આ રીતે બંને યોદ્ધાઓ વેરભાવના સંસ્કારને ભૂલી જતા હતા. એકાએક પૃથ્વીપાલના સેનાપતિ ચંદ્રશેખરે પદ્મનાભના સેનાપતિ ભીમરથના માથામાં બાણ મારીને મૂર્છિત કરી દીધો. જ્યાં સુધી તે મૂર્છિત રહ્યો ત્યાં સુધી સામા સેનાપતિએ યુદ્ધ બંધ રાખ્યું. થોડી વાર પછી તેની મૂર્છા દૂર થઈ અને જેમ બેભાન મુમુક્ષુ વીરની ચેતના સદગુરુના વચનથી જાગી ઉઠે ને મોક્ષનું પરાક્રમ કરીને તે મોહને જીતી લે, તેમ ભીમરથની ચેતના જાગી ઉઠી ને ઘોર પરાક્રમ વડે તેણે સોમા સેનાપતિ ચંદ્રશેખરને બાણથી વિંધી નાખ્યો. તેનું તો મરણ જ થઈ ગયું. પૃથ્વીપાલના સેનાપતિનું મરણ થતાં તેની સેનામાં હાહાકાર થઈ ગયો. તરત તેનો યુવરાજ લડવા આવ્યો, પણ સામેથી વીર યુવરાજ સુવર્ણનાભે યુક્તિથી તેને જીવતો જ પકડી લીધો. સેનાપતિ ચંદ્રશેખર મરાયો ને રાજકુમાર જીવતો પકડાઈ ગયો. તેથી અત્યંત ગુસ્સે થઈને રાજા પૃથ્વીપાલ પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. તેણે પોતાના હાથી સીધો પદ્મનાભ રાજા ઉપર ચલાવ્યો ને ભયાનક શસ્ત્ર પ્રહાર કર્યો. રાજા પદ્મનાભ તો તૈયાર જ હતા. અત્યંત સાવધાનીથી તેણે પૃથ્વીપાલના શસ્ત્રનો ઘાત ચૂકાવી દીધો ને પોતાના વનકેલીને પૃથ્વીપાલના હાથી સાથે ભટકાવી ને પૃથ્વીપાલ ઉપર એવો શસ્ત્ર પ્રહાર કર્યો કે પૃથ્વીપાલનું મસ્તક પૃથ્વી પર રઝળવા લાગ્યું. બસ રાજા પૃથ્વીપાલ મરાયો, તેથી તેની સેના હતાશ થઈને ભાગવા માંડી. રાજા પદ્મનાભે તરત યુદ્ધ બંધ કરવાની આજ્ઞા કરી ને સૌને અભયવચન આપ્યું. થોડી વાર સર્વત્ર શાંતિ ને સ્તબ્ધતા છવાઈ ગઈ. એવામાં રાજા પૃથ્વીપાલનું માથું ભાલામાં પરોવીને એક સૈનિક પદ્મનાભ પાસે લાવ્યો. એ કરુણ દ્રશ્ય જોતા જ રાજા પદ્મનાભનું ચિત્ત એકદમ સંસારથી વિરક્ત થઈ ગયું. તે વિચારવા લાગ્યો કે અરે, એક હાથીના માટે મેં આટલી હિંસા? થોડાક માન ખાતર આ રાજાએ પ્રાણ ગુમાવ્યા? આવા કશાયોવાળું ગૃહસ્થ જીવન મને શોભતું નથી. પરમ શાંત અકશાય મુનિ જીવન જ શ્રેષ્ઠ છે. અરે, પૂર્વભવે હું ચક્રવર્તી હતો ત્યારે મેં 84 લાખ ઉત્તમ હાથીને ક્ષણમાં છોડીને દીક્ષા લીધી હતી, ને અત્યારે આ એક હાથીના મોહમાં હું કેમ ફસાયો છું? મોક્ષના સાધકને આ મોહબંધન શોભતું નથી. આવી ભાવનાથી પશ્ચાતાપપૂર્વક ક્ષમાભાવ ધારણ કરીને તેણે પૃથ્વીપાલના પુત્ર ધર્મપાલને, કે જે યુદ્ધમાં જીવતો પકડાયો હતો, તેને મુક્ત કર્યો અને પ્રેમથી તેના માથે હાથ ફેરવીને કહ્યું, બેટા, તારા પિતાનું રાજ્યપદ તું સંભાળ, તું મારા યુવરાજ સુવર્ણનાભનો મિત્ર થઈને રહેજે ને ધર્મનું પાલન કરજે. આમ વૈરભાવ છોડી પ્રેમપૂર્વક તેને તેનું રાજ્ય પાછું સોંપ્યું. યુવરાજ સુવર્ણનાભનો રાજ્યાભિષેક કર્યો અને પોતે મુનિ દીક્ષા માટે તત્પર થયા. અરે, જીવને પ્રેમ જેવું કોઈ બંધન નથી, વિષયો જેવું કોઈ વિષ નથી, ક્રોધ જેવો કોઈ શત્રુ નથી ને જન્મ જેવું કોઈ દુઃખ નથી. માટે એ ચારેનો નાશ કરીને હું મોક્ષના પરમ સુખને સાધીશ. કેમ કે વિતરાગતા જેવો કોઈ મોક્ષ માર્ગ નથી, જ્ઞાન જેવું કોઈ અમૃત નથી, શાંતિ જેવો કોઈ મિત્ર નથી ને મોક્ષ જેવું કોઈ સુખ નથી. આકાશમાંથી મુનિરાજનું આગમન. હજી રાજા આવી વૈરાગ્ય ભાવનામાં તત્પર છે ત્યાં તો કુદરતના ઉત્તમ યોગે આકાશમાંથી શ્રીધર મુનિરાજ પધાર્યા. આહા, ઉપાદાન નિમિત્તનો સુમેળ બન્યો. ગુરુ તો જાણે શિષ્યને તેડવા આવ્યા. આ તે જ શ્રીધર મુનિરાજ છે કે જે થોડા વખત પહેલા જેમની પાસેથી પદ્મનાભ રાજાએ પૂર્વભવોની તેમજ ભવિષ્યમાં તીર્થંકર થવાની કથા સાંભળી હતી. અત્યારે ખરે ટાણે એ જ ગુરુના પુનઃ દર્શન થતા રાજા તો ધન્ય બન્યા. પરમ ભક્તિથી હર્ષપૂર્વક તેમના ચરણોમાં વંદન કર્યા અને તેમની પાસે જીન દીક્ષા અંગીકાર કરીને મુનિ બન્યા. મુનિ થઈને ધ્યાનમાં બેસતા જ શુદ્ધ ઉપયોગ સહિત સાતમું ગુણસ્થાન પ્રગટ્યું, રત્નત્રય પ્રગટ્યા. રાજપદમાં જેવું સુખ ન હતું તેવું સુખ મુનિપદમાં પ્રગટ્યું. એટલું જ નહીં, તેમને 12 અંગનું જ્ઞાન પણ તે જ સમયે અંતરમાં ખીલી ઉઠ્યું. આ ભાવમાં શ્રુત કેવડી બન્યા ને ત્રીજા ભાવમાં કેવડી પરમાત્મા બનશે. હવે બીજી બાજુ વનકેલી હાથીની વાત સાંભળો. વનકેલી હાથીનો વૈરાગ્ય. પૂર્વના સ્વામી રાજા પૃથ્વીપાલનું મૃત્યુ થયું અને હાલના સ્વામી રાજા પદ્મનાભે જીન દીક્ષા લીધી. એ બંને દ્રશ્યો નજરે દેખીને બુદ્ધિમાન હાથી પણ એકદમ વૈરાગ્ય પામ્યો. તેનું ચિત્ત બધેથી એકદમ ઉદાસ થઈ ગયું. મુનિરાજના દર્શનથી ને ધર્મોપદેશથી તેની ચેતના પણ જાગી ઉઠી. હું પશુ નહીં, આ ક્રોધાદી પણ હું નહીં, હું તો આ મુનિ ભગવાન જેવો શાંત સ્વરૂપ આત્મા છું, એમ તેણે વેદન કર્યું ને તે પણ સમ્યક દર્શનથી અલંકૃત થઈને પોતાના સ્વામી ભાવિ ચંદ્રપ્રભ તીર્થંકરના પગલે મુક્તિ માર્ગે ચાલવા લાગ્યો. આહાહા, ભાવિ તીર્થંકરની સેવાનો યોગ જેને બન્યો તેનું તો કલ્યાણ થાય જ ને. શ્રી મુનિરાજ પદ્મનાભ જ્યાં જ્યાં વિહાર કરતા હાથી પણ આજ્ઞાકારી શિષ્યની જેમ ત્યાં જ હતો. મુનિરાજ ધ્યાન ધરતા ત્યારે હાથી પણ તેમની નજીકમાં ગુપચુપ બેસીને આત્મચિંતન કરતો, મુનિરાજની સમીપમાં જ રહીને અદ્ભુત વૈરાગ્ય જીવન જીવતો. મુનિરાજના દર્શન કરવા આવનારા શ્રાવકો આ વૈરાગ્ય હાથીને જોઈને આશ્ચર્યથી મુગ્ધ બનતા ને ધર્મનો અપાર મહિમા તેમના અંતરમાં જાગતો કે આહા, આ હાથી પણ મુનિરાજના ઉપદેશથી જૈન ધર્મ પામીને આવું સુંદર વૈરાગી જીવન જીવે છે, તે આપણે માટે પણ અનુકરણીય છે. આમ અનેક જીવો હાથીને દેખીને વૈરાગ્ય પામતા. હાથી જ્યારે સુંઢ નમાવીને મુનિરાજને નમસ્કાર કરતો ને મુનિરાજની દ્રષ્ટિ તેના ઉપર પડતી કે મુનિ હાથ ઊંચો કરીને તેને આશીર્વાદ આપતા, ત્યારે તે હાથી પોતાની ધન્યતા અનુભવતો હતો. દર્શન વિશુદ્ધિ આદિ 16 ભાવના અને તીર્થંકર પ્રકૃતિ. મુનિરાજ શ્રી પદ્મનાભને સમ્યક દર્શન સહિત 16 ઉત્તમ ભાવના ભાવતા હતા. પહેલું, સમ્યક દર્શન સહિત 8 મૂળ ગુણના નિરતિચાર પાલનરૂપ દર્શન વિશુદ્ધિ હતી. બીજું, દેવગુરુ ધર્મજ નાગમ પ્રત્યે આદરરૂપ વિનય સંપન્નતા હતી. ત્રીજું, શીલ વ્રતોનું નિરતિચાર પાલન કરતા હતા. ચોથું, નિરંતર નિયમપૂર્વક જ્ઞાન અભ્યાસમાં ઉપયોગ લગાવતા હતા, તેમાં પ્રમાદ કરતા ન હતા. પાંચમું, તેઓ સંસાર દુઃખોથી ભયભીત રહેતા ને મોક્ષ સાધવા પ્રત્યે ઉત્સાહિત રહેતા. છઠ્ઠું, સાતમું, ત્યાગ અને તપમાં પોતાની શક્તિ લગાવતા હતા. આઠમું, નવમું, સાધુજનોને આરાધનામાં વિઘ્ન ન થાય તે રીતે તેમની સેવા તથા વૈયાવૃત્ય કરતા હતા. દસ અગિયાર બાર ને તેરમું અરિહન પ્રત્યે, આચાર્ય પ્રત્યે, બહુશ્રુતધારી સાધુઓ પ્રત્યે, તેમજ રત્નત્રયવન સાધર્મીજનો તથા જિન પ્રવચન પ્રત્યે પરમ આદરરૂપ ભક્તિ હતી. ચૌદમું સામાયિક આદિ આવશ્યક ક્રિયાઓ તેઓ બરાબર સાવધાનપણે નિયમિત કરતા, તેમાં આળસ ન કરતા ન હતા. પંદરમું વિશેષ જ્ઞાન તપ વડે તેઓ રત્નત્રય માર્ગની પ્રભાવના કરતા હતા, ઉપદેશ વડે જિન ધર્મનો વિસ્તાર કરતા હતા, અને સોળમું સાધર્મીજનો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખતા હતા. આ રીતે મોક્ષ સુખની ભાવનાપૂર્વક આવી સોળ ભાવનાના વિશુદ્ધ પરિણામ તેમને સહજપણે વર્તતા હતા, ને તેથી તે આસન્ન ભવ્ય મહાત્માની સેવા કરવા માટે તીર્થંકર પ્રકૃતિરૂપ શ્રેષ્ઠ નામકર્મ આવતું હતું. જોકે એમને તો આત્મવિકાસમાં તે તીર્થંકર પ્રકૃતિને કાંઈ જરૂર જ ન હતી, પણ તે શ્રેષ્ઠ પ્રકૃતિને બિચારીને રહેવા માટે આવા ભવ્ય મહાત્માના શરણ સિવાય બીજું કોઈ સ્થાન ક્યાં હતું? તે ભગવંત નિષ્પાપ હતા, ધીર હતા, ગંભીર હતા, રત્નત્રયના ધારક અને ચાર આરાધનામાં તત્પર હતા. ભવ સમુદ્રનો હવે તેમને કિનારો આવી ગયો હતો. તેઓ વારંવાર નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થતા હતા. વર્ષો સુધી અખંડ આરાધના કરીને આયુનો અંત સમય નજીક આવતા તેમણે સંલેખના ધારણ કરીને આત્મચિંતનમાં ઉપયોગ જોડીને દેહ ત્યાગ કર્યો. ભાવિ ચંદ્રપ્રભુ એવા તે પદ્મનાભ મુનિરાજ સોળ સ્વર્ગ, નવ ગ્રેવેક અને નવ અનુદિશ વિમાનોથી પણ ઉપર અને મોક્ષ નગરીની એકદમ નજીક એવા પાંચ અનુત્તર વિમાનમાંથી વૈજયંત વિમાનમાં ઉપજ્યા.